છ ઢાળા ચાલે છે દોલતરામ જીકૃત, તેમાં ત્રીજી ઢાળ તેનો આપણે 14મી ગાથાનો ભાવાર્થ લેવાનો છે. 82 પાનું છે, આમાં પેજ નંબર 82 છે, ભાવાર્થ છે. કોઈમાં કદાચ એડિશન ફેર હોય, 14મીનો ભાવાર્થ છે. શું વાત ચાલે છે? સંકિતનું અહીંયા વર્ણન કરે છે. સમ્યક દર્શનના આપણને 8 ગુણ અંગ કયા અને એના 25 દોષ તેની વાત આપણને ચાલે છે. 25 દોષમાં શંકા આદિ 8 દોષ લીધા, પછી 8 પ્રકારના કુળ જાતિ આદિ મદ અભિમાન લીધા, અને હવે કોની વાત કરે છે? 6 અનાયતન અને 3 મૂઢતા એની વાત આમાં આપણને કરે છે. એ રીતે 25 દોષ, આવા દોષ જેને હોય તેને સમ્યક દર્શન થતું નથી, તેને દોષ લાગે છે તેનો વાત કરે છે. કુગુરુ, કુદેવ, કુધર્મ એની વ્યાખ્યા આપણને આવી ગઈ છે. કુગુરુ કોને કહેવાય, કુદેવ કોને કહેવાય, કુધર્મ આગળ આવી ગયું કે વસ્ત્ર જે હોય છે અને જે 12માં રાગ દ્વેષ મોહ આદિ હોય છે, 12માં વસ્ત્ર આદિ ઉપર પ્રેમ હોય છે, એ કહેવાય છે કુગુરુ. પથ્થરની 9 કા સમાન છે એની વાત વ્યાખ્યા આવી ગઈ છે. કુગુરુ કુદેવ, કુદેવ કોણ હોય છે? જે રાગી દ્વેષી હોય, હાથમાં શસ્ત્ર આદિ રાખતા હોય. અને કુધર્મ, જે રાગ દ્વેષનું પોષણ કરતું હોય તે કુધર્મ છે. પછી કોઈ ગુરુનો, કુગુરુનો સેવક હોય, અજ્ઞાની પોતે મિથ્યા દ્રષ્ટિ હોય અને કુગુરુનો સેવા કરતો હોય, એની બધી વાત ફેલાવતો હોય, કુદેવનો કોઈ સેવક હોય અને કુધર્મનો સેવક. આ 6 અનાયતન એટલે ધર્મના અસ્થાન, ધર્મ ત્યાં રહેતો નથી, તેને દોષ કહેવાય છે. 6 પ્રકારના તેની ભક્તિ, જો હવે ખુલાસો વધારે કરે છે, કોની ભક્તિ ન કરવી? કુદેવ, કુગુરુ, કુધર્મ કે એના કોઈ સેવકની ભક્તિ ન કરવી, વિનય ન કરવી અને પૂજન વગેરે તો દૂર રહો, એ તો હોય જ નહીં. પણ સમ્યક દ્રષ્ટિ જીવ તેની પ્રશંસા પણ કરતા નથી. શું લખ્યું છે? પ્રશંસા પણ ન કરે, એના બહુ વખાણ પણ ન કરે કે ના ભાઈ કંઈક તો સારું કામ કરે છે કે નહીં, કંઈક બીજા કરતા તો સારા છે, આપણા કરતા તો સારા છે ને, એમ કુગુરુ કે કુદેવની પ્રશંસા ન કરે ને એના સેવકની પણ, એનો જે ફોલોઅર્સ હોય એને માનતો હોય એની પણ પ્રશંસા કરે નહીં. પણ કોઈને એમ થાય એવું સારું કરે એમાં હું ખોટું છે? અરે ભાઈ, મિથ્યાત્વ જેવું મોટું પાપ છે, પછી સારું કરે એવો પ્રશ્ન જ ક્યાં આવે છે? મિથ્યાત્વ જેવું જગતમાં કોઈ મોટું પાપ, અને મિથ્યાત્વનું જ્યાં સેવન થાય છે ત્યાં સારું કરે છે એવો પ્રશ્નને અવકાશ જ નથી. જે વસ્તુની અંદર એક ઝેરનું ટીપું નાખો બાકી બધું સારું છે કે એમ કહીએ કે નહીં, કેમ, એમાં શું વાંધો છે? એક જ ઝેરનું ટીપું છે બાકી બધું જ સારું છે તો શું કહીએ છીએ? તો એ ફેલાય કદાચ ન, હજી હમણાં જ પડ્યું છે, તો એને ફેલાવાની વાત નહીં, પડ્યું છે એવો કદાચ શંકા ડાઉટ જાય તો પણ નથી રડતા. કોઈ એમ અહીંયા કહે છે કે ભાઈ અહીંયા કંઈક હમણાં સર્પ કે એવું કંઈક નીકળ્યું છે કરે, તો શું થાય? ભૂલે ચૂકી ન જાય, તો ન્યા કેમ ડર લાગે? એમ જ્યાં મિથ્યાત્વ છે, મિથ્યાત્વ જેવું કોઈ મોટું પાપ ને દુઃખનું કારણ નથી, તો તેની પ્રશંસા પણ કરતા નથી. કારણ કે તેની પ્રશંસા કરવાથી પણ સમ્યક્તોમાં દોષ લાગે છે. આ ખાસ આપણે જાણે અજાણે કોઈની પ્રશંસા કરતા હોઈએ તો આપણે એનાથી ચેતવા જેવું છે, કંઈક તો સારું કરે છે ને, બીજા કરતા તો સારું કરે છે ને. અરે ભાઈ, જ્યાં મિથ્યાત્વનો ફેલાવો કરતો હોય, વાત સારી સારી કરતો હોય પણ હજી કુદેવ કુગુરુને માનતો હોય, પણ આપણે એમાં શું વાંધો, એની વાત સાંભળવી છે ને ગમે કે તે કરે, તો પણ એની અનુમોદના પ્રશંસા થાય છે. વાત ગમે એવી કરતો હોય પણ પોતે જ હજી કુદેવ કુગુરુ શાસ્ત્રને માનતો હોય તો એની પ્રશંસા પણ હોય નહીં. સમ્યક દ્રષ્ટિ જીવ જીનેન્દ્ર દેવ, વિતરાગ મુનિ અને જીનવાણી સિવાય કુદેવ, કુગુરુ અને કુશાસ્ત્ર વગેરેને કોઈ ભયથી, કોઈ આશાથી, કોઈ લોભ અને સ્નેહ વગેરેથી પણ નમસ્કાર કરતા નથી. સમ્યક દ્રષ્ટિ સાચા દેવશાસ્ત્ર ગુરુ સિવાય કોઈ પણ કુદેવ હોય, કુગુરુ કે શાસ્ત્ર તેને ભયથી, રાજા આદિ એમ કે તમે અમારા ગુરુને નમસ્કાર કરો, અન્ય મતી હોય રાજાને કે અમારા ગુરુને દેવને નમસ્કાર કરો, સમ્યક દ્રષ્ટિ કોઈ ભયથી પણ નમસ્કાર ન કરે, પછી આશાથી ન કરે કે અહીંયા તમે પગે લાગશો તો તમારું બધું દુઃખ દૂર થઈ જશે, એવી આશાથી પણ, કાંઈક મેળવવાની ભાવનાથી પણ એ પ્રશંસા નમસ્કાર આદિ કરતો નથી. અહીંયા તો કદાચ નહીં હોય, ત્યાં તો બધે બહુ ચાલે છે. બાંદ્રામાં કદાચ કોઈ રહેતો હોય તેને ખબર હશે અજ્ઞેલ બાબા ન્યા કહેવાય છે, આમ તો ક્રિશ્ચિયન છે ન્યા. તો એને જે ન્યા જાય અને એની ઈચ્છા હોય બધી પૂરી થઈ જાય, છાપામાં એડવર્ટાઈઝ આવે બધું. તો કોઈ પણ સમ્યક દ્રષ્ટિ સાચો, અરે સમ્યક દ્રષ્ટિ તો નહીં, સાચો મુમુક્ષુ હોય તો પણ એવી આશા ને ભાવનાથી ત્યાં જાય નહીં. પછી લોભ, કંઈક લોભ લાગે ન્યા ભાઈ મોટા મોટા માણસો અથવા ન્યા કંઈક સારું આપણને ઇનામ આપે, પૈસા આપે, ગમે તે એવા, લોભથી પણ જતો નથી. અને સ્નેહ, ભૂતકાળમાં કોઈ માનતા કરતા હોય પછી સમ્યક દર્શન થયું તો હવે જાય કે નહીં ભાઈ, પહેલાં તો બહુ આવતા હતા હવે કેમ નથી આવતા, તો એવો કોઈ સ્નેહ કે પ્રેમથી પણ તેને નમસ્કાર કરતા નથી. કારણ કે તેને નમસ્કાર કરવા માત્રથી પણ સમ્યક્ત્વ દૂષિત થઈ જાય છે, સમ્યક દર્શન ચાલ્યું જાય છે. અર્થાત કુગુરુ સેવા, કુદેવ સેવા અને કુધર્મ સેવા એ ત્રણ મિથ્યાત્વના સમ્યક્ત્વના મૂળતા નામના દોષ છે. સમ્યક દર્શન આ દોષ કરે છે, છ અનાયતન અને પ્લસ ત્રણ મૂઢતા. કોઈ પણ કુદેવ કુગુરુ શાસ્ત્રની એ પોતે નમસ્કાર વિનય ભક્તિ તો દૂર રહો, પ્રશંસા પણ કરતા નથી. અને એવું જો કરે છે તો એ સમ્યક દર્શનમાં મૂઢતા નામનો દોષ આવે છે. આ રીતે આપણને 25 પ્રકારના દોષ દેખાડીને એ દોષને ટાળવા જોઈએ. જો સમ્યક દર્શનની ભાવના હોય તો આવા પ્રકારના દોષ હોવા જોઈએ નહીં, તેની વાત કરી. હવે અવ્રતી સમ્યક દ્રષ્ટિની અહીંયા પ્રશંસા કરે છે. ભલે એને કોઈ વ્રત નથી પણ સમ્યક દર્શન આત્માનો અનુભવ થયો છે, એ કદાચ નારકીમાં હો કે તિર્યંચના હો તો પણ એની અહીંયા પ્રશંસા કરે છે. એની 15મી ગાથા છે. દોષ રહિત ગુણ સહિત સુધી જે સમ્યક દર્શ સજે હે, ચરિત મોહ વસલે સન સંજમ પે સુર નાથ જજે હે, ગેહિ પે ગ્રહ મે ન રચે જો જલતે ભિન્ન કમલ હે, નગર નારી કો પ્યાર યથા કા દે મે હેમ અમલ હે. અવ્રતિ સમ્યક દ્રષ્ટિની ઇન્દ્ર વગેરેથી પણ પૂજા, ઇન્દ્ર પણ એની પ્રશંસા કરે છે. 12માં હજી ચક્રવર્તીના રાજમાં હો તો પણ એની પ્રશંસા કરે છે અને એની કેવી સ્થિતિ છે તેનું વર્ણન કરે છે. એનો અન્વયાર્થ, જે બુદ્ધિમાન પુરુષ ઉપર કહેલા 25 દોષ રહિત અને નિસંકાદી 8 ગુણો સહિત સમ્યક દર્શનથી ભૂષિત છે તેને અપ્રત્યાખ્યાના વર્ણી ચારિત્ર મોહની કર્મના ઉદય વસે જરા પણ સંયમ નથી, તો પણ દેવોના સ્વામી ઇન્દ્ર તેની પૂજા કરે છે. દેખાડ્યું છે ને ચિત્રમાં સમ્યક્ત્વની મહિમા, એવું કરીને ચિત્ર છે. દેવ પણ આવીને એને પગે લાગે છે. અને બીજામાં શું છે, ગ્રસ્ત દશામાં છે તો પણ એ આત્માનું ધ્યાનમાં રહે છે. કેવી રીતે રહે છે કે પાણીની અંદર જેમ કમળ રહેતું હોય અથવા કાદવની અંદર સોનું રહે તો કેટલા વખતે કટાઈ જાય, રસ્ટેડ થઈ જાય ને સોનું કાદવમાં પડ્યું રહે તો. એવી રીતે જ્ઞાની અવ્રતિ છે, ગ્રસ્ત દશામાં છે તો પણ તેમાં એની સાથે એકત્વપણું મમત્વ એને થતું નથી, તેની આમાં વાત કરે છે. જે બુદ્ધિમાન, બુદ્ધિમાન એટલે સમ્યક દ્રષ્ટિ જ્ઞાની, બુદ્ધિમાન એટલે આ શાસ્ત્ર ભણ્યા ને એવું પરલક્ષી જ્ઞાન વાળો નહીં કે બહુ ભણ્યો છે ને એવું નથી. બુદ્ધિમાન કહેતા સમ્યક દ્રષ્ટિ, સમ્યક જ્ઞાની પુરુષ, પુરુષ કહેતા આત્મા. જે કોઈ સમ્યક દ્રષ્ટિ આત્મા છે, સમ્યજ્ઞની આત્મા છે, તે ઉપર કહેલા 25 દોષ, 8 શંકા આદિ દોષ, 8 પ્રકારના અભિમાન, 6 અનાયતન અને 3 મૂર્તા એવા 25 દોષ રહિત અને નિસંકાદી 8 ગુણ સહિત, નિસંક, નિકાંક્ષ, નિર્વિચિકિત્સ, અમૂઢ, ઉપગુહન, સ્થિતિકરણ, વાત્સલ્ય અને પ્રભાવના, એ 8 ગુણો સહિત સમ્યક દર્શનથી ભૂષિત છે. ભૂષિત એટલે શોભે છે, જેમ પરીએ છે ને ઓર્નામેન્ટ્સ, આભૂષણ, આભૂષણ પહેરવાથી શું થાય છે, શોભે છે. પણ એ તો ખરેખર આ મળદાને શોભાવવા જેવું છે. આત્મા સેનાથી શોભે છે કે સમ્યક દર્શન રૂપી આભૂષણ, સમ્યક જ્ઞાન રૂપી રત્ન એનાથી આત્મા શોભી ઉઠે છે. તો એનાથી જે ભૂષિત છે એ સુંદર દેખાય છે, શોભે છે, તેને અપ્રત્યાખ્યાના વર્ણિત ચારિત્ર મોહના કર્મના ઉદયના વસે, ઉદયના વસે કહેતા એ એમાં જોડાય છે. એટલો એનો હજી રાગ છે કે જેને હજી ત્યાગ નથી આવતો. અપ્રત્યાખ્યાના વર્ણિ એટલે હજી જ્યાં ત્યાગ આવ્યો નથી. ચોથે ગુણસ્થાને હોય, ચોથા ગુણસ્થાનનું નામ શું છે? ચોથા ગુણસ્થાનનું નામ અવિરત સમ્યક દ્રષ્ટિ. હજી વ્રત આવ્યા નથી, હજી પાપ એ પ્રકારના ટેડા નથી, તો એનું નામ અવિરત. તો તેને હજી વ્રત તપ હજી આદિ હોતા નથી, અને તો પણ જરા પણ સંયમ નથી. સ્વરૂપાચરણ ચારિત્ર છે, પણ શ્રાવકને યોગ મુનિને યોગ્ય સંયમ અહીંયા લખ્યું ને, જરા પણ સંયમ નથી. સંયમ નથી એટલે એટલે મુનિને યોગ ચારિત્ર નથી, બાકી સ્વરૂપાચરણ ચારિત્ર તો પ્રગટ છે એમ. સંયમ નથી એટલે કઈ ચારિત્રમાં કઈ શુદ્ધતા ન થઈ એમ, કારણ કે સમ્યક દર્શનની શું વ્યાખ્યા છે? શ્રીમદજીએ શું વ્યાખ્યા કરી? સર્વ ગુણાસ્તે સંકિત, બધા ગુણોમાં અંશ પ્રગટ થાય છે. તો ચારિત્ર ગુણમાં પણ અંશ પ્રગટ થાય છે, એનું નામ શું છે? સ્વરૂપ આચરણ ચારિત્ર. પાંચમે ગુણસ્થાને ચારિત્ર હોય એનું નામ શું છે? દેશ ચારિત્ર. છઠ્ઠે સાતમે હોય તેનું નામ સકલ ચારિત્ર. બારમે હોય તેનું નામ યથાખ્યાત. તો સમ્યક દર્શન થતા સ્વરૂપ આચરણ થયું છે, પણ એ ચારિત્ર એટલું નથી કે જે મુનિને હોય એવા યોગ્ય નહીં હોવાથી તેને અહીંયા કહે છે જરા પણ સંયમ નથી. તો પણ આવી દશા હોવા છતાં, છ ખંડના રાજમાં હોય, ગ્રસ્ત દશામાં હોય, તો પણ દેવોના સ્વામી એવા ઇન્દ્ર તેની પૂજા કરે છે, એની પ્રશંસા કરે છે. પૂજા કહે એટલે પ્રશંસા, એના વખાણ, એને ધન્ય કહે છે. ઓહો, સમ્યક દર્શનના ધારક તમે ધર્માત્મા છો, તો તેની એ પ્રશંસા કરે છે. કોણ આવીને? દેવો. પણ કદાચ પોતાએ અહીંયા ભઠિયારો હોય, કોઈ ભિખારી હોય, લાકડા વેચીને પોતાનું ગુજરાન ચલાવતો હોય, તો પણ દેવો આવીને એની પ્રશંસા કરતા હોય છે. સેના કારણે? સમ્યક દર્શન રૂપી રત્ન પ્રાપ્ત થયું છે. આ એની કિંમત દેખાડે છે કે સમ્યક દર્શન વગર કદાચ બાયમાં મુનિ દીક્ષા લઈ લે, મુનિલિંગ ધારે, અગિયાર અંગ ભણી જાય, તો પણ એ પ્રશંસાને પાત્ર નથી. અને જેને સમ્યક દર્શન રત્ન પ્રગટ થયું છે તેને અહીંયા પ્રશંસા કરે છે. તે જો કે તે સમ્યક દ્રષ્ટિ જ્ઞાની ગ્રહસ્થ છે. ખરેખર તો એ બધા અર્થ પણ ઘણા સરસ કર્યા છે દીપચંદજીએ. ગ્રહસ્થ, ગ્રહસ્થ કોને કહેવાય? ઘરમાં રહે છે, જે ચૈતન્ય રૂપી ઘરમાં રહે છે તેનું નામ જ ગ્રહસ્થ છે. એમણે સરસ અર્થ ઉતાર્યા છે. બ્રાહ્મણ, વૈશ્ય, ક્ષત્રિય એવા અર્થ ઉતાર્યા છે. બ્રાહ્મણ કોને કહેવાય? બ્રહ્મ સ્વરૂપ આત્માની જે દ્રષ્ટિ જ્ઞાન કરે છે તેનું નામ બ્રાહ્મણ છે. ક્ષત્રિય કોને કહેવાય? કર્મને ક્ષય કરે તેનું નામ ક્ષત્રિય કહેવાય. વૈશ્ય, વૈશ્ય એટલે બિઝનેસમેન, વણિક, વણિક. વણિકનો અર્થ શું? વેપાર કરે તે વણિક. કે જ્ઞાન દર્શન ચારિત્રની નિર્મળતાનો જે વેપાર કરે છે, વૃદ્ધિ કરે છે, વેપાર કરે ને બિઝનેસ કરીને, કે ખરેખર વેપારી કોણ છે? વણિક કોણ છે? વૈશ્ય. કે સમ્યક દ્રષ્ટિ તે જ સાચો વણિક છે, વૈશ્ય છે, કે જે સમ્યક દર્શનના ચારિત્રની વૃદ્ધિ કરે છે. એવી રીતે એમણે અર્થ ઉતાર્યા છે. તો અહીંયા કહે છે ગ્રસ્ત છે. બાયથી જોઈએ તો હજી કુટુંબ પરિવાર આદિ હોય છે. અને તો આપણી પાસે દ્રષ્ટાંત મોજુદ હતું. શ્રીમદ રાજચંદ્રજી હતા, એ પણ ગ્રસ્ત દશામાં હતા. એમને માતા, પિતા, પત્ની, પુત્ર, બધા પુત્રી બધા હતા એમને. એવી જ રીતે સોગાનીજીના જીવનમાં પણ એમને બધો પરિવાર હતો. છતાં શું છે? તો પણ આપણે એક રીતે જોઈએ છે જ્ઞાની ગ્રસ્ત છે, પણ એ હજી પૂરી જ્ઞાનીની ઓળખાણ એમાં નથી. જ્ઞાની કેવા છે? તો પણ ઘરમાં રાજતા નથી, ઘરમાં એકત્વ પણ હોતું નથી. એકત્વ બુદ્ધિ, મમતા બુદ્ધિ હોતી નથી. સમ્યક દ્રષ્ટિ તો આ કોઈ પ્રશ્ન કરે, આ વળી શું કામ? એક તો ઘર બધું ગ્રસ્ત પણ કરું, પાછું જુદું રહેવું. અરે, જ્યાં જે પ્રકારનો રાગ હોય છે, પણ એમાં એ રાગની મર્યાદા છે. અને અંતરમાં જ્યાં વૈરાગ્ય ઉત્પન્ન થાય છે, ચક્રવર્તી આદિ હોય છે, વૈરાગ્ય ઉત્પન્ન થાય તો શું થાય છે? કોની રાહ જોવામાં? કોઈની રાહ જોતા નથી. 96,000 રાણી હોય કે એને 32,000 ને 64,000 દીકરા હોય ને પુત્રી હોય ને બધા, કોઈની રાહ જોતા નથી, કારણ કે એની સાથે સંબંધ કરાવનાર કોણ હતો? રાગ હતો. જેમ નદી હોય છે, નદીના બે કિનારા વચ્ચે કોણ સંબંધ જોડે છે? બ્રિજ કહેવાય ને, એક બેંક, બેંક કે ને કિનારો, એક થી બીજા તરફ જવા માટે ને સંબંધ માટે કોણ હોય છે વચ્ચે? બ્રિજ હોય છે, પુલ હોય છે. પણ એ બ્રિજ જ તૂટી જાય તો શું સંબંધ રહે છે? એમ અહીંયા જે કુટુંબ પરિવાર હતો એની સાથે સંબંધ કરાવનાર કોણ હતો? રાગ હતો. હવે જ્યાં રાગ જ તૂટી ગયો છે, રાગ જ મરી ગયો છે, હવે એને કોઈ સાંભળનારું કોઈ રહેતું નથી. ગુરુદેસી ઘણો કરતા ને એનું વર્ણન સરસ, કે સ્ત્રીઓ જંટિયા તાણતી હોય તો પણ શું એને જવાબ આપે છે કે તમને સાંભળનારો રાગ જ હવે મરી ગયો છે, હવે તમને કોણ જગાડશો? તમે કોને જગાડશો? તમારો સાંભળનારો રાગ હવે રહ્યો નથી, અમે તો હવે એકલા આત્માની સાધના કરશું. તો અહીંયા કહે છે કે આવી દશા પહેલા પણ કદાચ સમ્યક દ્રષ્ટિ ગ્રસ્ત દશામાં હોય તો પણ એમાં રાચતા, એમાં એને અધિકતા, મમતા કે અમારો શું કે ભેરો ભેરો સંસાર જ બધું, કેમ અમારે કુટુંબ ઘણું બહુ પોળું છે, પૈસા આદિ બરોબર છે, શરીરની સગવડતા છે, ભૈરો ભાદરો શું કે ગુજરાતી લીલી વાડી, ભૈરો એટલો બધો સંસાર છે કે એમાં સંસારમાં ડૂબી મરવાનો છે કે પોતાને એને ક્યારેય વિચાર આવતો. ખરેખર આપણને તત્વની વાત, સત્ય વાત સાંભળતા તેનું હવે વધારે ને વધારે જલ્દી કાર્ય થાય એનું હોવું જોઈએ. પ્રમાદમાં ને પ્રમાદમાં આમ દિવસ જાય એની દુર્લભતા લાગવી જોઈએ. એક વાર હાથમાંથી અવસર ચાલ્યો ગયો પછી અનંત કાળે ફરી મળવાનો નથી. સમ્યજ્ઞાન દીપિકામાં એક સરસ દ્રષ્ટાંત આપ્યું છે. એક ધોબી હતો, તો પેલા તો ધોબી વસર મેન શું કે ડ્રાય ક્લીનર જે, તો એ પોતે બપોરનો હતો, તડકો એકદમ હતો, અને કપડાં ધોવા ક્યાં જાય છે? નદીમાં જાય છે. અને નદીમાં પાણી વચ્ચે, હવે અહીંયા તો ન હોય, ત્યાં શિલા હોય છે ને પથ્થર, એના ઉપર કપડાં ધોવે છે. બહુ તડકોમાં ઊભો તો તડકા નીચે તરસ લાગી. શું વિચાર્યું એણે? એક બે કપડાં ધોઈ લો, પાણી ક્યાં દૂર જ છે, નીચે છે ને પાણી, તો એક બે કપડાં ધોઈ લો પછી પાણી પીશ. બે ચાર કપડાં થયા પછી એમ થયું હવે ક્યાં, વચ્ચે હું બ્રેક મારું, વચ્ચે બે ચાર બીજા કપડાં, એમ કરતા કરતા એવું ગરમી અંદર વધી ગઈ કે ચક્કર ખાઈને જે પાણી એને પીને ત્રસા બુજાવી એ જ પાણી એને શેમાં નિમિત્ત બન્યું? મોતમાં નિમિત્ત બન્યું. એવું કોને બન્યું? એવું કોને બને છે? ધોબીનો દ્રષ્ટાંત છે, પણ આપણે પણ આપણા જીવનમાં અનંતકાળ આવી રીતે ગુમાયો છે. પછી કરશો, આવી થોડુંક સંસારનું આ કામ કરલો, આ કામ કરલો, આટલું પતાવી લો પછી હું કરીશ, એમ કરતા કરતા કામ પૂરું નથી, એનું આયુષ પૂરું થઈ ગયું. શું થઈ ગયું? જગતમાં એવો કોણ જીવ છે જે બધા પોતાના કામ પૂરા કરીને જાય છે, અને એવું શું કામ બાકી કે એના ગયા પછી પૂરું ન થતું હોય? પૂરા કામ કરીને જતા નથી, અને આપણા ગયા પછી કામ પૂરા થયા વગર રહેતા, તો કોની હવે રાહ જોઈને ઉભા રહેવું છે? આયુષ તો સમયે સમય કરતા વધે છે. મોટા થઈએ છીએ ને આપણે તો ધીરે ધીરે મોટા થઈએ છીએ કે મૃત્યુની સમીપ જઈએ છીએ. ઘર ના જાણે કે આ ભાઈ મોટો થાય છે, જ્ઞાની એમ જાણે છે કે મૃત્યુની નજીક પહોંચે છે. ઉલટાનું એને તો જીવનમાં વૈરાગ્ય વધવો જોઈએ. ચોથો કાળ કેવો હશે કે માથાનો સફેદ વાળ થાય ને વૈરાગ થઈ જતો, એ શું દશા હશે? તડ ખારો તારો ખરતો જોવે અને અંતરમાં વૈરાગ થઈ જાય. વાદળા એકદમ ભેગા થયા હોય, છૂટા પડે એના ઉપરથી, કેવો વાદળા કેવા હમણાં ભેગા હતા અને છૂટા થતા, એમ આ સંયોગો બધો છે, એ છૂટતા ક્યાં વાર લાગશે? તો જીવનમાં એવી વૈરાગ કે હવે મારે બીજા કામમાં રોકાવવું નથી. અનંતકાળ તો બીજું કરતા કરતા આ મારી પોતાના હિતની તત્વની વાત ભૂલાઈ ગઈ છે, તો એને હવે તો જીવનમાં જેટલી ત્વરાથી થાય. કોઈ આપણને મૃત્યુ આવવાનું છે એ નોટિસ દઈને આવવાનું છે ને, તો અથવા આવશે તો આપણે એને કહેશું બે મિનિટ વેઇટ કર પછી થશે કે નહીં? નોટિસ તો નહીં આપે, આપણને રાહ જોવાનો ટાઈમ પણ આપવાનો નથી. તો કોની મમતા ને મોહમાં આપણે પડ્યા છીએ? પોતાના આત્મા તરફ એને જોઈને એને વૈરાગ્ય જીવનમાં લાવવાની ઘણી જરૂર છે. તો અહીંયા સમ્યક દ્રષ્ટિનો આપણને કહે છે કે સમ્યક દ્રષ્ટિ ગ્રસ્તપણામાં હો તો પણ તેમાં તે રાજતો નથી. એનો દ્રષ્ટાંત આપે છે, જેવી રીતે કમળ પાણીથી અલગ, અલગ એટલે પાણીમાં જે વખતે ડૂબેલું દેખાય છે તે વખતે પણ જોવો તો એ કમલીના પત્રને પાણી અડ્યું નથી, પાણી સાથે ભીનું થતું નથી. બહારથી તો શું દેખાય છે, પાણીમાં ડૂબેલું દેખાય છે, પણ બહાર કાઢીને જોવે તો એની સરફેસ કેવી હોય છે, સાવખોરી હોય છે. એમ બહારથી જોઈએ સમ્યક દ્રષ્ટિ તો અહીંયા બધામાં છે, બારમાં છખંડના રાજમાં એમાં દેખાય છે, પણ અંતરમાંથી જુઓ તો તેને જુદાપણું વર્તતું હોય છે. એનો પણ એક દ્રષ્ટાંત આવે છે ને, આપણે લીધો તો એક વાર કે ભરત ચક્રવર્તી રાતના વેશ પલટો કરીને નીકળ્યા, સૈનિકો શું વાત કરે છે કે આ ચક્રવર્તી જ્ઞાની ધર્માત્મા છે, એ વાત તો અમને કાંઈ બેસતી નથી, આટલું બધું મેલોમાં મોજ મજા કરે ને એ સમકીતી કેમ કહેવાય. બીજે દિવસે શું કીધું એને બે સૈનિકોને, અયોધ્યા નગરી છે એ શણગારી છે, તમે જોઈ આવો, પણ શરત શું છે, કન્ડિશન દીવો છે, તેલનો ટીપું પણ પડવું ન જોઈએ. એની નજર ક્યાં હોય છે, ફરે છે તો નગરમાં, નજર ક્યાં છે. એમ જ્ઞાની તમને બહારથી દેખાતા હોય કે છખંડના રાજમાં પેડાશપીણી ક્યાં છે, પોતાના આત્મામાં છે. એનો અહીંયા દ્રષ્ટાંત કે કમળ જેમ પાણીથી જુદું છે તેમ જુદો છે. જેમ કીચડમાં સુવર્ણ શુદ્ધ રહે છે, સોનું નાખીએ કાદવમાં તો કેવું થઈ જાય, સોનું ખરાબ થઈ જાય ને, મેલું થઈ જાય છે, કટાઈ જાય છે, કેવું થઈ જાય છે, શુદ્ધ જ રહે છે, સોનું કોઈ દી કટાતું નથી. અને એટલા માટે તેની કિંમત છે, લોઢું છે અને સોનું છે, પણ લોઢાની કેમ કિંમત નથી, કટાઈ જાય છે, એનું સ્વરૂપ બદલાવે છે. સોનાને ક્યાંથી લાગે કાઠ, સંસારી મનવા સોનાને ક્યાંથી લાગે કાઠ, એવું એક ભજન આવે છે. એમ પોતાનો ચૈતન્ય આત્મા છે એને પણ ક્યાંય રાગ દ્વેષનો કાટ લાગતો, અને એવી રીતે જ્ઞાની પણ ક્યાંય મિથ્યાત્વમાં મોહમાં મમતામાં ફસાતા નથી, ભલે એના વચ્ચે દેખાય છતાં એનાથી જુદા છે. તેમ તેઓનો ઘરમાં વેશ્યાના પ્રેમની માફક પ્રેમ હોય છે. ઉપર ઉપરથી બહારથી દેખાતું હોય, અંદરથી તો કાંઈ હોતું નથી, અંદરથી લુખા હોય છે. પાણીની ઉપર તેલનું ટીપું હોય કેવું જુદું રહે છે, એમ જ્ઞાની બહારથી કહેતા હોય આ અમારો ઘર છે, અમારો પરિવાર છે, પણ અંદરમાં તો એનાથી લુખાને છૂટા હોય છે. એનો ભાવ અર્થ, જે વિવેકી, વિવેક રાગ અને આત્માનો જેને વિવેક ભિન્નતા થઈ ગઈ છે, જે વિવેક થયો છે, જે 25 દોષ રહિત અને અંગરૂપ 8 ગુણ સહિત સમ્યક દર્શન ધારણ કરે છે. સૌથી પ્રથમ શું થવો જોઈએ, સ્વપ્નનો સ્વભાવ વિભાવનો વિવેક થવો જોઈએ, પછી એને 25 પ્રકારના દોષ હોતા નથી, અને 8 પ્રકારના એને ગુણ નિસંક આદિ ગુણ સહિત સમ્યક દર્શન ધારણ કરે છે. તેને અપ્રત્યાખ્યાના વર્ણી કસાયના તીવ્ર ઉદયમાં જોડાવાથી એ પોતે જોડાય છે. કર્મ એને કરાવે છે એમ નથી, પોતાનો હજી એટલો પુરુષાર્થ ઉપડતો નથી એટલે કર્મના ઉદયમાં જોડાય છે. કર્મ આવીને એને હેરાન કરે છે એવી વાત નથી, પણ પોતે પુરુષાર્થની કમજોરી છે, મંદતા છે, એટલે એમાં જોડાવાથી. જોકે સંયમ ભાવ લેશ માત્ર પણ હોતો નથી. 5મા ગુણસ્થાન કે 6ઠ્ઠા 7મા ગુણસ્થાનને યોગ્ય સંયમ, સંયમ એટલે ચારિત્ર, ચારિત્ર દશા હોતી નથી. તો પણ ઇન્દ્ર વગેરે તેની પૂજા, પૂજા એટલે આદર, કોઈ કે પૂજા એટલે અર્ઘ લઈને કરવું એવો અર્થ આમાં નથી, પૂજા એટલે એની પ્રશંસા, એની આદર, એનો આદર ભાવ કરે છે. ઇન્દ્રો જેવા પણ એની આદર ભાવ પ્રશંસા કરે છે, કારણ કે ઇન્દ્ર પણ પોતે કેટલામ ગુણસ્થાન છે, 4થું ગુણસ્થાન. એ પણ આવી સમજે છે કે સાધર્મી છે, આ 4થે ગુણસ્થાને છે, ભલે બાયથી ગરીબ હોય નિર્ધન હોય છતાં અંતરમાં સમૃદ્ધિથી છે. મુનિરાજ પાસે પરિગ્રહ હોય કે નહીં, લક્ષ્મી હોય કે નહીં, મુનિરાજ પાસે લક્ષ્મી ન હોય? અરે ચારિત્ર રૂપી અંતરમાં એવી લક્ષ્મી પ્રગટ થઈ એવી તો આપણી પાસે પણ નથી. મુનિરાજને હોય કે નહીં, સગા સંબંધી હોય કે નહીં, પરિવાર અનંત ગુણ રૂપી એનો પરિવાર છે. એક સરસ ભક્તિમાં એમ આવે છે, એક બાજુ મુનિરાજ ને કેવા એ તો નિર્ગ્રંથ છે અને બીજી બાજુ જોવે તો સમ્યક દર્શન નાન ચારિત્ર રૂપી રત્ન રાખે છે. એક બાજુ કેવા કે પરિવાર આદિ વિતરાગી થઈ ગયા છે, એક બાજુ અનંત ગુણ રૂપી પરિવારમાં વસે છે, કેવા હશે મુનિરાજ આવા, એમ કરીને એમ વાત કરે છે. તો અહીંયા કે છે આવો ઇન્દ્ર પણ હોય છે કે આવા સમકીતિની પ્રશંસા ને આદર કરે છે. જેવી રીતે પાણીમાં રહેવા છતાં કમળ પાણીથી અલિપ્ત, અલિપ્ત એટલે જુદું ભિન્ન રહે છે, તેવી રીતે સમ્યક દ્રષ્ટિ ઘરમાં રહે છે તો પણ ગ્રસ્તપણામાં લેપાઈ જતો નથી. બહારથી દેખાય છે પણ એ ગ્રસ્તપણાના રાગમાં લેપાઈ જતો નથી. સમયે સમયે તેનાથી ભિન્નતા ભેદ જ્ઞાન તેને ચાલુ જ હોય છે. નિર્મોહ એટલે કે ઉદાસી રહે છે. મિથ્યાત્વનો મોહ, એકત્વ બુદ્ધિનો મોહ, મમતા એમને થતી નથી. જેવી રીતે વેશ્યાનો પ્રેમ ફક્ત પૈસામાં જ હોય છે, મનુષ્ય ઉપર હોતો નથી, તેવી રીતે સમ્યક દ્રષ્ટિનો પ્રેમ સમ્યક્તમાં જ હોય છે પણ ગ્રસ્તપણામાં હોતો નથી. બહારમાં એને બહારથી દેખાતું હોય પણ એને પ્રેમ અંતરમાં કેવો છે, પોતાના આત્માનો, પોતાની વિતરાગતાનો પ્રેમ છે. બહારમાં કોઈ પરપદાર્થ પ્રત્યે પ્રેમ હોતો નથી. વળી જેવી રીતે સોનું કાદવમાં પડ્યું રહે છે છતાં નિર્મળ અને જુદું જ રહે છે, તેવી રીતે સમ્યક દ્રષ્ટિ જીવ જો કે ગ્રસ્ત દશામાં રહે છે તો પણ તેમાં રાજતો નથી. ત્રીજું દ્રષ્ટાંત આપ્યું, ત્રણ સમ્યક દર્શનની પ્રશંસા કરવા માટે ત્રણ દ્રષ્ટાંત એક આપ્યા, એમાં ત્રીજું આપે છે કે જેવી રીતે સોનું કાદવમાં પડ્યું રહે છે, કેટલા વર્ષ સુધી પડ્યું રહે તો કટાય નહીં, એવી રીતે સમ્યક દ્રષ્ટિ કદાચ પોતાનો પુરુષાર્થ ન ઉપડે અને ગ્રસ્ત દશા મારે ઋષભદેવ ભગવાન જેવા રહેતા તો પણ તેમની અનુભૂતિ, એમનું ભેદ જ્ઞાન તે ચાલુ જતું નથી. કાદવમાં હોવા છતાં નિર્મળ અને જુદું જ રહે છે, તેવી રીતે સમ્યક દ્રષ્ટિ જીવ ગ્રસ્ત દશામાં રહે છે તો પણ તેમાં રાચતો નથી, કારણ કે તેને ત્યાજ્ય છોડવા યોગ્ય માને છે. એનું સરસ આધાર આપે છે સ્વામી કાર્તિકેયનું પ્રેક્ષામાંથી. રોગીને ઔષધિ સેવન, રોગી હોય, બીમાર પડ્યો હોય, દવા લેતો હોય, કેટલો પ્રેમથી લેતો હોય ને, કેવી સરસ મજાનું સિરપ આપ્યું છે, ગળું લાગે ને, પ્રેમથી લેતો હશે, કેવી રીતે લે છે, ખેદ છે અંદરમાં, દવા લે છે છતાં કેવું છે એને ખેદ છે, દવા લેવું ગમતું નથી. એમ જ્ઞાની ગ્રસ્ત દશામાં છે પણ ગમતું નથી. આપણને આપણામાં ને જ્ઞાનીમાં કેટલો ફરક છે, આપણને શું થાય, રાગ ન આવે ગમે નહીં, જ્ઞાનીને રાગ આવે ગમે નહીં, કેટલો બધો ફરક છે. આપણને એમ થાય રાગ ન આવે તો શું થાય, પ્રશ્ન કેવો થાય, રાગ ન કરીએ તો શું કરીએ, રાગ જ 24 કલાક ગમે છે અને જ્ઞાનીને રાગ આવે તે ગમતો નથી ને આપણને રાગ ન થાય એ ગમતો નથી. સાવ વિપરીતતા છે, ઊંધું છે. રાગ સિવાય જાણે એના હાથમાં કઈ કરવા જેવું જ ન હોય અને રાગ ન હોય તો જાણે શું થઈ જશે, ખાલી ખામ ખાય, મજા જ ના આવે એવું થઈ ગયું છે આખી. હવે અહીંયા બીજો દ્રષ્ટાંત આપે છે કેદીને કારાગ્રહ. કેદી હોય છે ને એ જેલમાં રહેતો હોય છે તો શું મજા આનંદથી રહેતો હશે, કે એને તો ઉલટાનો કલંક લાગે છે. એમ અહીંયા સમ્યક દ્રષ્ટિને આવા ગ્રસ્તપણાના રાગમાં રહેવું છે એ એને સારું માનતા નથી, એને દોષદાયક લાગે છે. હવે આગળ 16મું સમ્યક્ત્વનો મહિમા. હજુ આ ત્રીજી ઢાળમાં હજી સમકીતની મહિમા કે એક વાર સમ્યક દર્શન જો થઈ ગયું પછી તમારા માટે એવી હલકી ગતિના દરવાજા બંધ થઈ જાય છે, એવો તો સમ્યક દર્શનનો મહિમા છે. શ્રીમદજીએ પણ કીધું છે ને કે શ્રેણિક રાજાને કોઈ ત્યાગ નહોતો, ત્યાગન વસ્તુ કોઈનો શ્રેણિક તીર્થંકર થશે, ઠાણાંગ જોઈ લો, એવું એક આવે છે કે શ્રેણિક રાજાને કોઈ વ્રત તપ નહોતું, કોઈ ત્યાગ નહોતો અને છતાં આવતી 24મા પેલા તીર્થંકર થશે, એ કોનો મહિમા છે, શેના કારણે મળશે. સમ્યક દર્શનની મહિમા જોવો કે હજી તો જ્યાં માતાના ગર્ભમાં આવશે પહેલા તો 6 મહિના અગાઉથી રત્નોની વૃષ્ટિ થશે. ક્યાંથી આવા પુન, કાંઈ ત્યાગ તો નહોતો કર્યો, પોતે ગ્રસ્ત દશામાં હતા, ત્યાગ નહોતો, વ્રત તપ નહોતા અને છતાં એક સમ્યક દર્શનની એવી કોઈ અગાધ મહિમા છે એની અહીંયા આપણને વાત કરે છે. સમ્યક્તનો મહિમા सम्यक दृष्टि ना अन उत्पत्ति स्थान तथा सर्वोत्तम सुख अने सर्व धर्म नो मोह। बदा धर्मो एटले क्या? बदा हिंदू ने जैन ने बदा ई सर्व धर्म एटले आत्मा नी बधु सुख। धर्म जे छे आत्मा नु सुख, धर्म एटले सुख। धर्म कहो के सुख एनु मूल शू छे, क्यांथी उत्पन्न थवानु स्थान, एनी वात आपणने 16मी गाथामां करे छे। जो क्या विषय शुरू करीने दौलतरामजी क्या सुधी लई जाय छे? पहली ढाळमां दुख देखाड्या, बीजी ढाळमां दुखनું કારણ દેખાડ્યું, ત્રીજી ઢાળમાં તેનો ઉપાય કહેવાની ને આપણને હવે પ્રેરણા કરે છે। ભાઈ, તને જો આવા ચાર ગતિના દુઃખ ન જોતા હોય, તને આવું મિથ્યાત્વ ન કરવું હોય તો તને અહીંયા ઉપાય દેખાડે છે, અને ઉપાય સામે આપણને દ્રષ્ટાંત આપે। જો સમ્યક દ્રષ્ટિ થાય તો આવું એનો ફાયદો। જેમ કોઈ ડોક્ટર હોય એ પેલા શું કહે છે કે જો આ ભાઈને આવી ટ્રીટમેન્ટ કરી હતી તો સારું થયું, એનો રાખે છે ને રેકોર્ડ। એમ અહીંયા આપણને કહે છે, જો સમ્યક દર્શન જેને પ્રાપ્ત થાય એની દશા કેવી હોય છે તેનું વર્ણન કરીને આપણને પણ સમ્યક દર્શન પ્રાપ્ત કરવાની પ્રેરણા આપે છે। પ્રથમ નરક વિન સટભુ જ્યોતિષવાન ભવન સંડનારી થાવર વિકલ ત્રય પશુ મે નહીં ઉપજત સમ્યક ધારી। तीन लोक तिहु काल माही नहीं दर्शन सो सुखकारी। सकल धर्म को मूल यही इस बिन करनी दुखकारी। केवू कहे छे? त्रण काल त्रण लोक मा क्याय पण तू जे आव, त्रण लोक मा पण सम्यक दर्शन जेवू तने सुख नु कारण कोई नथी। स्वर्ग लोक मा जा, ऊर्ध्व लोक मा भगवान पासे जा तो पण सम्यक दर्शन विना तने क्यांय सुख मळवानो नथी। तू भूतकाळ ने तपास, वर्तमान ने के भविष्य मा दरेक ने तपास तो तने सम्यक दर्शन विना कोई सुखी देखाशे नहीं। समयसार मा पण ए माटे आवे छे ने, भेद विज्ञान त सिद्धा सिद्धा एकिल केचन। जे कोई अत्यार सुधी सिद्ध थया छे, सिद्ध थया एटले सुखी थया, कोना कारणे? ભેદ જ્ઞાન થી થયા છે। ભેદ જ્ઞાન હિ જ્ઞાન હે બાકી બુરો અજ્ઞાન। ધર્મદાસ ક્ષુલક કહે હેમરાજ તું માન, સમ્ય જ્ઞાન દીપિકા છે ક્ષુલક ધર્મદાસ। ભેદ જ્ઞાન તે જ જ્ઞાન છે। ભેદ જ્ઞાન સાબુ ભયો સમરસ નિર્મલ નીલ, ધોબી અંતર આત્મા ધોવે નિજ ગુણ ચીર। ભેદ જ્ઞાન સાબુ ભયો, કપડા ધોવા માટે શું શું જોવે? સાબુ જોવે, પછી શું જોવે? પાણી જોવે। એમ શું કે છે? ભેદ જ્ઞાન સાબુ ભયો સમરસ નિર્મલ નીર, સમતા રૂપી એની પાસે કેવું છે? નિર્મલ, ગમે તેવું ગંદા પાણીમાં નહીં ધોવાય, પણ કેવા પાણીમાં કપડા ધોઈએ છે? ચોખ્ખા પાણીમાં। તો ધોબી કોણ છે? ધોબી અંતર આત્મા। શું ધોવે છે? ધોવે નિજ ગુણ ચીર, પોતાની પરણતી રૂપી પર્યાય માંથી અશુદ્ધતા રાગ દ્વેષ ને કાઢે છે। આવું તો આપણે કરવું, ધોબી થવું છે કે નથી થવું? આવા ધોબી, અરે પણ એવી ન થાય, એક ભાવના તો કરે। સવારના નાતા ધોતા શું વિચાર કરે છે? જાણે શરીરને કઈક ઉજળું કરી નાખવું છે, ત્યારે એમ ભાવના તો ભાવે કે સમ્યક ભેદના રૂપી મારી પાસે સાબુ હોય ને સમતા રૂપી મારી પાસે નીર હોય, એવી ભાવના તો ભાવે। તો અહીંયા સમ્યક દર્શનની મહિમા કરે છે, અને દ્રષ્ટાંતમાં પણ ઓલામાં દેખાડ્યું છે ને। જો સમ્યક દ્રષ્ટિ ક્યાં ક્યાં નથી ઉપજતો? પેલા તો ભવન વ્યાસી ઉપર દેખાડે છે ને, ભવન વ્યાસી, પછી વ્યંતર અને જ્યોતિષી। ચાર ગતિમાંથી વિચાર કરીએ તો દેવમાં સમ્યક દ્રષ્ટિ ક્યાં ઉત્પન્ન થાય? હંમેશા વૈમાનિકમાં જ જાય, ભવન વ્યાસીમાં ન જાય। ભવન વ્યાસી એટલે ભવન વ્યાસી નીચે જે છે પેલી નરકમાં જ્યાં હોય છે પરમાધામી અસુર કુમારના, તે ભવનવાસી છે। પછી વ્યંતર, વ્યંતર જ્યાં ભૂત ને પિચાસ જે રહેતા હોય છે તે વ્યંતર છે। અને જ્યોતિષી, સૂર્ય ચંદ્ર તારા એટલે એમાં દેખાડ્યું છે ને, ચંદ્ર જેવું તારા તેને જ્યોતિષી, ત્રણમાં ન જાય। પછી મનુષ્યમાં એ શું ન થાય? નારી, અને બીજું નપુંસક ન થાય, એ બે દેખાડ્યું। પછી તિર્યંશમાં, તિર્યંશમાં એ ક્યાંય જતો નથી, તિર્યંશમાં કદાચ હોય સમ્યક દર્શન પેલા તિરંજ નું આયુષ બાંધ્યું અને પછી સમ્યક દર્શન પામે, તિરંજ નું આયુષ છે, સમ્યક દર્શન પામે તો ક્યાં જાય? ભોગ ભૂમિ ના તિરંજ થાય. એવી રીતે મનુષ્ય મરીને મનુષ્ય કોણ થાય? મિથ્યા દ્રષ્ટિ જ થાય. પણ એમાં થયું, મનુષ્યનું આયુષ બંધાઈ ગયું અને પછી સમ્યક દર્શન પામે તો ક્યાં ઉત્પન્ન થાય? ભોગ ભૂમિ નો મનુષ્ય થાય, કર્મ ભૂમિમાં ના આવે. અને અહીંયા નરક, સાત નરક દેખાડે છે, ત્યાં તો સમ્યક દ્રષ્ટિ જતા જ નથી. આવું એના માટે થઈ ગયું છે કે આવું સમ્યક દર્શન થતા એના પુન પણ કેવા પ્રકાર થઈ ગયા. અને એ ખાસ નિયમ છે કે સમ્યક દર્શન પામ્યા પછી એના આવતા ભાવનું આયુષ ક્યારે બંધાય? શુભ ભાવમાં કે અશુભ ભાવમાં? શુભ ભાવમાં. ગમે તેવા ગ્રસ્ત દશાના પણ હોય, પણ આવતા ભાવનું આયુષ્ય એને ક્યારે બંધાશે? શુભ ભાવ વખતે જ. આ બધી મહિમા કોની છે? સમ્યક દર્શન થતા આટલો બધો ફેરફાર થઈ જાય છે કે 63 સલાકા પુરુષો જે ઉત્તમ કહેવાય, 24 તીર્થંકર, 12 ચક્રવર્તી, 9 વાસુદેવ, 9 પ્રતિવાસુદેવ અને 9 બળદેવ, એવા 63 પદ છી કોને પ્રાપ્ત થાય છે? સમ્યક દર્શન થયા પછી જ આવા પુન બંધાય છે. બીજા જીવને તો એવા પુન પણ બંધાતા નથી. આ સમ્યક દર્શનની મહિમા છે. એ તિરંજ છે ને, પેલા જે તિરંજ નું આયુષ બાંધ્યું ને એને, નિગોદ નું બાંધ્યું, પણ એ શેનું છે? કઈ ગતિ છે? તિરંજ છે ને, તો તિરંજ નું બાંધ્યું છે તો ભોગભૂમિ નો તિરંજ થઈ જાય. ગતિ ના બદલાય. હંમેશા નિયમ શું છે? ગતિ ના બદલાય. ગતિમાં વધઘટ થઈ શકે પણ ગતિ બદલાતી નથી. સ્થાન જેવી રીતે સૈનિક રાજાનું 7મી નરક નું હતું, એનાથી શેમાં આવ્યું? તો ગતિ તો એ નહીં રે. ગતિમાં વધઘટ થઈ શકે, ગતિ બદલાતી નથી. તો એ કોઈ પણ તિર્યંશમાં ગમે તેનું બાંધ્યું હોય તો ક્યાં જાય? ભોગ ભૂમિના તિર્યંશ તરીકે ઉત્પન્ન થાય છે. એ સમ્યક દર્શન પાયમાં, ચક્રવર્તી પદ પાયમાં પછી સમ્યક દર્શન વયું જાય પછી નરકમાં જાય છે. પછી ચક્રવર્તીનું પદ બાંધતી વખતે શું હોય છે? અને સમ્યક દર્શન નહીં, ઘણામાં તો મુનિ દશા હોય તો જ બંધાય. તીર્થંકર નામ કર્મ હજી સમ્યક દર્શનમાં, પણ આ વાસુદેવ કે એવું બધું છે એ ક્યારે બંધાય? મુનિ દશામાં જ નિદાનથી બાંધે. અને એ પછી જ્યારે નરકમાં જાય છે ત્યારે શું થાય છે? સમ્યક દર્શન છૂટી જાય છે. પણ જ્યારે ચક્રવર્તીનું કે વાસુદેવનું એનું જ્યારે બંધ પડે છે ત્યારે તો સમ્યક દર્શન હોય છે. એનો અન્વયાર્થ લઈએ આપણે. સમ્યક દ્રષ્ટિ જીવ પહેલી નરક સિવાય બાકીની 6 નરકો વિશે, 6 નરક, કારણ કે સમ્યક દ્રષ્ટિ હોય છે એનું આયુષ બંધાઈ ગયું હોય તો પહેલી નરકમાં જાય છે. સૈનિક રાજાનું દ્રષ્ટાંત છે ને, પછી બીજીથી માંડીને 7મી સુધી જતો નથી. પહેલી નરક સિવાયની બાકીની 6. પહેલી નરકનું શું નામ છે? 6 નરકના નામ આમાં આપ્યા છે. 6 ના તો પહેલી નરક કઈ છે? પેલા એના પછી 6 જોઈએ આપણે. પહેલી, સૌથી પહેલી કઈ છે? સૌથી પહેલી, આમાં તો બીજી પછી નામ છે. નામ જે આમાં પછી પહેલી રત્નપ્રભા, સૌથી પહેલા નામ શું છે? પછી શર્કરા પ્રભા, વાલુકા પ્રભા, પંખ પ્રભા, ધૂમ પ્રભા, તમ પ્રભા ને છેલ્લી 7મી મહાતમ પ્રભા, એના નામ છે. પછી તો પહેલી નરક સિવાય બાકીની 6 નરકમાં જ્યોતિષી દેવોમાં, જ્યોતિષી એટલે સૂર્ય ચંદ્ર તારા નક્ષત્ર, એ બધા ક્યાં કહેવાય છે? જ્યોતિષી. અને જ્યોતિષી પણ એક શાસ્ત્ર છે, ફોરકાસ્ટિંગ કરે ને, એ પણ એક શાસ્ત્ર છે. પણ એનું સાચું જ્ઞાન હોવું જોઈએ. બાકી ઘણા ગપ્પા મારે તો એવું નથી, બાકી સાચું જ્ઞાન છે. જ્યોતિષી પ્રમાણેનું જ્ઞાન હોય છે. આપણે કોની પાસે જોવા જવું? સાચા હોય તો દેખાડવા જવું કે નહીં? જ્યોતિષ જોવા જવું કે નહીં? પેલા આમ જ તો તપાસવા જ જવું કે નહીં? અરે ભાઈ, જેને આત્માની સાધના કરવી છે એને શું ભવિષ્ય જોવાનું? હું મારી આત્માની સાધના કરું છું તો મારે કોઈને પૂછવા જવું પડે એમ? અને હું જો પાપ કરું છું તો મારે કોને પૂછવા જવું? કરેલા ભાવનું પોતે જ ફળ તો ભોગવવાનું છે, એમાં કોને પૂછવા જવું છે? પણ સમ્યક દ્રષ્ટિ અહીંયા કહે છે એ એવા જ્યોતિષીમાં પણ જતો નથી. પછી વ્યંતર દેવોમાં કુતૂહલતા કરે, હલકા દેવો હોય છે વ્યંતર, તેમાં પણ ન જાય. ભવનવાસી દેવોમાં, જે નીચે ભવનમાં રહેશે, નપુસંકોમાં, સ્ત્રીઓમાં, पांच स्थावर क्या क्या छे? पृथ्वी, वायु, अग्नि, वनस्पति अने पानी, ये पांच प्रकार ना स्थावर एकेंद्री। एमा पण समकीति ज्ञानी धर्मात्मा जता नथी, केटली महिमा हशे सम्यक दर्शन नी। हवे एने वृद्धि क्या थवानी छे? ઉપર તરફ ઉર્ધ્વ ગતિ, સારા મનુષ્યને સારો દેવ, જ્યાં સુધી આરાધના પૂર્ણ થતી નથી। અને કોઈ પણ ચરિત્ર તમે તીર્થંકરોનું કે એનું જોવો તો પછી એકવાર સમ્યક દર્શન પછી હવે કેવા ભાવ હોય છે? દેવ અને સ્વર્ગમાં પણ વૈમાનિકના ને એવા જ સારા હોય છે। તો પાંચ સ્થાવરમાં પછી વિકલત્રય, વિકલત્રય એટલે વિકલ, કલ, ત્રય, ત્રય એટલે ત્રણ, બે ઇન્દ્રિય થી માંડીને જેને હોય છે, બે ઇન્દ્રિય, ત્રણ ઇન્દ્રિય અને ચતુરિન્દ્રિય, દ્વિઇન્દ્રિય, ત્રિઇન્દ્રિય અને ચતુરિન્દ્રિય જીવોમાં તથા કર્મભૂમિના પશુઓમાં ઉપજતા નથી। કદાચ તિર્યનનું આયુષ બંધાઈ ગયું તો ક્યાં જાય છે? પોતે પછી ભોગભૂમિના તિર્યંચ થાય છે। હા, ભોગભૂમિ હોય, થઈ શકે, ત્યાં પણ રહી શકે છે, અહીંથી લઈને પણ રહી શકે છે, અને ત્યાં પણ નવું ઉત્પન્ન થઈ શકે છે। રસબદે ભગવાન ની હતા ને, જોયું છે કે નહીં? ચિત્ર, ચિત્ર નથી જોયું, ફરીથી જવું પડશે। તો પછી સોનગઢમાં જીન મંદિરમાં ચિત્ર છે કે નહીં? મુનિરાજ આવીને એમ કે છે કે આ તમારો સમ્યક્ત્વ પ્રાપ્તિનો કાળ છે। એ કેવી દશા હશે? પોતાની પાત્રતા મુનિરાજ સામેથી આપણને એમ કે તમારી આ સમ્યક દર્શનની પ્રાપ્તિનો કાળ છે, પછી ઉપદેશ આપે છે અને પોતે પામે છે। એની સાથે ચાર હોય છે ને, સિંહ હોય છે, નોળિયો હોય છે, ભૂંડ હોય છે અને એક વાનર, એ પણ એમની સાથે હોય છે, એ પણ ત્યાં સમકિત પામે છે। ક્યાંથી, કેવી દશામાંથી? ચાર હતા, એમણે કામ શું કર્યું હતું? ખાલી મુનિરાજને આરદાન આપતા તેની શું કરી? અનુમોદના કરી હતી। કેવી અંદરમાં ભાવના હશે કે સિંહને એમ ના આવ્યો કે હું ખાઈ જાઉં તે વખતે? જો પાત્રતા કોઈ એમ કે ને સિંહ ખાય તો નોન વેજ જ બધો આવા જ ભાવ ને, એવું નથી। પોતાની પાત્રતા જાગે છે તો કેવા પીણામાં આવે? સિંહ દૂરથી જોવે છે એને, એને ખાવાનો ભાવ નહીં, પણ ઉલટાની શું થાય છે? અનુમોદના થાય। સિંહને શું ખબર પડે? કઈ ન ખબર પડે ને, આપણી જેટલું જ જ્ઞાન એને છે, આપણે જેમ સંઘની પચેન્દ્રી છે એટલું જ એને જ્ઞાન છે। તો ત્યાં પણ એને અનુમોદના થાય છે, ઓહો અમારી દશા આવી ક્યારે થાય? અમે જયારે મુનિરાજને આરદાન આપી, આપી શકતો નથી પણ ભાવના, અંતરની ભાવનાનું કેવું ફળ છે! કરેલી કોઈ પણ સાચી ભાવના એ નિષ્ફળ જતી નથી। આપણી કોઈ એવી સ્થિતિ હોય ન કરી શકીએ તો એમ ન સમજો અમારે શું કરવું, પ્રમાદમાં ન રહેવું। ભાવના તો ગમે તે સ્થિતિમાં, ગમે તેવા સમયમાં ભાવના જરૂર થઈ શકે છે, અને જેમ સારી ભાવનાનું આવું ફળ છે એવી જ રીતે ઊંધી ભાવના પણ, જાણતે અજાણતા પણ સાચા દેવશાસ્ત્ર ગુરુની અસાતના, અભક્તિ, અવિનય, વિરાધના કરી હોય તો એનું ફળ પણ એવું જ ભયંકર આવે છે। એટલે